એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર સૌ શ્રોતાઓને, આપનું સ્વાગત છે આજની આપણી આ ખાસ વિચાર યાત્રામાં.
અને હું પણ તમારી સાથે જોડાઈ છું એક એવા વિષય પર વાત કરવા જે ખરેખર વિચારવા પ્રેરે છે.
આજે આપણે એક એવા પુસ્તકની ચર્ચા કરીશું જેણે એમ કહી શકાય કે દુનિયાને જોવાની આપણી દ્રષ્ટિને હલાવી દીધી. ડેનિયલ ડિનેટનું પુસ્તક ડાર્વિનનો ખતરનાક વિચાર. નામ પરથી જ લાગે છે કે કંઈક તો છે આમાં.
બિલકુલ. અને આ ખાલી બાયોલોજીનું પુસ્તક નથી હો. ડેનેટ તો એમ કહે છે કે ડાર્વિનનો જે મૂળ વિચાર છે ને ઉત્ક્રાંતિનો, એ એટલો બધો શક્તિશાળી છે, એટલો વ્યાપક છે કે એ જીવન, આપણું મન, અર્થ, નૈતિકતા આ બધા વિશેની આપણી જે જૂની માન્યતાઓ છે ને એના પર સીધો પ્રહાર કરે છે. એમણે એક રૂપક વાપર્યું છે, ખબર છે?
કયું રૂપક?
સાર્વત્રિક એસિડ, યુનિવર્સલ એસિડ. જાણે એવું એસિડ કે જે ધીમે ધીમે બધી જ પરંપરાગત માન્યતાઓને ઓગાળી નાખે.
વાહ, સાર્વત્રિક એસિડ એટલે કે એવું નથી કે ખાલી જીવવિજ્ઞાનમાં જ અસર કરે, પણ વિચારધારાના દરેક ખૂણામાં પહોંચી જાય.
બરાબર. અને એટલે જ આ પુસ્તક આજે પણ એટલું મહત્વનું છે.
તો આપણો આજનો પ્રયાસ એ જ રહેશે કે આ ગહન પણ અગત્યના વિચારને થોડો સરળ બનાવીને સમજીએ. ચાલો તો પહેલા લેખક વિશે થોડી વાત કરીએ. કોણ હતા ડેનિયલ ડેનેટ?
ડેનિયલ સી ડેનેટ, એટલે કે ડેનિયલ ક્લેમેન્ટ ડેનેટ એમનું આખું નામ. તેઓ 1942માં જન્મ્યા અને તાજેતરમાં જ 2024માં એમનું અવસાન થયું.
અચ્છા.
એ અમેરિકાના બહુ જ જાણીતા ફિલોસોફર હતા, સાથે સાથે લેખક અને કોગ્નિટિવ સાયન્ટિસ્ટ પણ. એટલે કે મન કઈ રીતે કામ કરે છે એના પર એમનું ઘણું કામ હતું. ટફ્ટ્સ યુનિવર્સિટીમાં લાંબો સમય પ્રોફેસર રહ્યા.
અને એમનું ભણતર પણ ટોચની યુનિવર્સિટીઓમાં થયું હતું, હાર્વર્ડ, ઓક્સફર્ડ. પણ મને લાગે છે કે એમની ખરી ઓળખ એમના આંતરશાખાકીય અભિગમથી બની. શું કહેવું?
સાચી વાત છે. એ ખાલી એક જ વિષયના નિષ્ણાંત નહોતા. એમની ખાસિયત એ હતી કે એ ફિલોસોફી એટલે કે તત્વજ્ઞાન, પછી મનનું વિજ્ઞાન એટલે કોગ્નિટિવ સાયન્સ, ઉત્ક્રાંતિ જીવવિજ્ઞાન અને પેલું
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ,
હા એઆઈ,
હા
એઆઈ, આ બધાને જોડીને વિચારતા હતા. એમણે પેલું કોન્શિયસનેસ એક્સપ્લેન પુસ્તક લખ્યું, એનાથી તો બહુ જ પ્રખ્યાત થયા હતા. ચેતના એટલે શું, એના પર એમણે બહુ જ ઊંડું કામ કર્યું હતું.
એટલે એમ કહી શકાય કે તેઓ માત્ર વિજ્ઞાન શું કહે છે એ નહોતા જણાવતા, પણ એનો અર્થ શું થાય, એની ફિલોસોફિકલ અસરો શું, એ સમજાવવાનો પ્રયત્ન કરતા હતા. અને એમની લખવાની સ્ટાઇલ પણ એવી હતી નહીં કે અઘરા વિષયને પણ સરળ બનાવે.
હા, અને બીજું, એ બહુ સ્પષ્ટ વક્તા હતા. કોઈની શેષરમ રાખ્યા વગર પોતાની વાત કહેતા. પરંપરાગત ધાર્મિક માન્યતાઓ હોય કે પછી ફિલોસોફીની કેટલીક જૂની ધારણાઓ હોય, એના પર સવાલ ઉઠાવવામાં જરા અચકાતા નહીં.
પેલું ન્યૂ એથિઝમ વાળી વાત.
હા, એમને ન્યૂ એથિઝમના ચાર મુખ્ય વિચારકો, ફોર હોર્સમેન કહેવાતા, એમાંના એક ગણવામાં આવતા હતા. રિચાર્ડ ડોકિન્સ, સેમ હેરિસ, ક્રિસ્ટોફર હિચેન્સ અને ડિનેટ. એમનો મુખ્ય મુદ્દો એ હતો કે વિજ્ઞાન અને ખાસ કરીને ઉત્ક્રાંતિનો સિદ્ધાંત આપણને દુનિયા સમજવા માટે પૂરતો છે, કોઈ ચમત્કારિક કે અલૌકિક શક્તિની જરૂર નથી.
ટૂંકમાં, એક એવા વિચારક જે વિજ્ઞાન અને તત્વજ્ઞાનના સંગમ પર ઊભા હતા અને ડાર્વિનના વિચારની દૂરગામી અસરો વિશે સતત વિચારતા હતા. ચલો તો હવે પુસ્તક પર આવીએ. શું છે આ ખતરનાક વિચાર આખરે?
જુઓ, પુસ્તકનો જે કેન્દ્રીય તર્ક છે એ એમ કહે છે કે ડાર્વિને જે પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત આપ્યો ને,
નેચરલ સિલેક્શન,
હા નેચરલ સિલેક્શન, એ ખાલી સજીવો કેમ બદલાય છે એ નથી સમજાવતો. ડિનેટના મતે આ એક એવી મૂળભૂત પ્રક્રિયા છે, એક અલ્ગોરિધમ છે જે સમજાવે છે કે આખા બ્રહ્માંડમાં અથવા ઓછામાં ઓછું જીવંત સૃષ્ટિમાં જટિલતા અને ડિઝાઇન જેવી દેખાતી વસ્તુઓ કેવી રીતે બની શકે.
અને એ પણ કોઈ ડિઝાઇનર વગર, કોઈ સર્જનહાર વગર.
આટલી સુંદર, આટલી જટિલ રચનાઓ, જેમ કે આપણી આંખ કે પક્ષીની પાંખ કે પછી આપણું પોતાનું મગજ, આ બધું કોઈક બુદ્ધિશાળી સર્જકે જ બનાવ્યું હોય.
કોઈક ઇન્ટેલિજન્ટ ડિઝાઇનર.
હા, પણ ડેનેટ કહે છે ના, પ્રાકૃતિક પસંદગી નામની જે અંધ, યાંત્રિક, બુદ્ધિહીન પ્રક્રિયા છે, એ લાખો કરોડો વર્ષોના સમયગાળામાં આ બધું જ પેદા કરી શકે છે. એના માટે કોઈ ઉપરવાળાની કે કોઈ ખાસ યોજનાની જરૂર નથી.
આ સમજવા માટે તમે પેલી સ્કાય હુક્સ અને ક્રેન્સની વાત કરી હતી, એ શું છે?
હા, આ ડેનેટનો બહુ મહત્વનો વિચાર છે. સ્કાય હુક એટલે શું? કોઈ એવો ખુલાસો જે ચમત્કાર જેવો લાગે, જાણે આકાશમાંથી કોઈ હુક આવીને મદદ કરી ગયો હોય.
દાખલા તરીકે?
જેમ કે જીવન કેવી રીતે શરૂ થયું? જવાબ, ભગવાને બનાવ્યું. આ સ્કાય હુક છે, કારણ કે એ સમજાવતું નથી કે કેવી રીતે બનાવ્યું, એ ખાલી જવાબદારી ઉપર નાખી દે છે.
તો પછી ક્રેન શું છે?
ક્રેન એટલે વાસ્તવિક જમીન પર કામ કરતી પ્રક્રિયા. જેમ ક્રેન ઇમારત બાંધવામાં મદદ કરે છે, નીચેથી ઉપર સામાન લઈ જાય છે, એમ ક્રેન એવી પ્રાકૃતિક પ્રક્રિયાઓ છે જે ધીમે ધીમે, પગથિયે પગથિયે, નીચેથી ઉપર જટિલતાનું નિર્માણ કરે છે. પ્રાકૃતિક પસંદગી એ આવી જ એક શક્તિશાળી ક્રેન છે. એ કોઈ જાદુ નથી, પણ સતત ચાલતી, નાના નાના ફેરફારો ભેગા કરતી પ્રક્રિયા છે.
અને ડેનેટનો આગ્રહ એ છે કે આપણે બધા સ્કાયહુક્સને ઓળખી કાઢવા જોઈએ અને એમને બદલે ક્રેન શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ.
બિલકુલ, દરેક વસ્તુ માટે વૈજ્ઞાનિક, પ્રાકૃતિક, પગથિયે કામ કરતો ખુલાસો શોધવો, આ જ સાચો વૈજ્ઞાનિક અભિગમ છે એમના મતે.
આ તો ખરેખર આખી વિચારવાની રીત બદલી નાખે એવું છે. પુસ્તક પછી આપણને કઈ દિશામાં લઈ જાય છે?
પુસ્તક પહેલાં તો આ ઉત્ક્રાંતિની પ્રક્રિયાને એક આલ્ગોરિધમ તરીકે સ્થાપિત કરે છે. પછી એ સમજાવે છે કે આ વિચારનો વિરોધ કેમ થાય છે. ધાર્મિક લોકો તરફથી તો થાય જ છે, પણ ક્યારેક વૈજ્ઞાનિકોમાં પણ એના વિશે મતભેદ હોય છે. અને છેલ્લે પુસ્તક સૌથી વિવાદાસ્પદ વિસ્તારમાં પ્રવેશે છે, માનવમન, ભાષા, સંસ્કૃતિ, નૈતિકતા. આ બધા પર ડાર્વિનનો વિચાર કેવી રીતે લાગુ પડે? ડેનેટની દલીલ એ છે કે આ બધું પણ એક રીતે લાંબી ઉત્ક્રાંતિ પ્રક્રિયાની જ પેદાશ છે.
ચાલો થોડું ઊંડાણમાં ઉતરીએ. પુસ્તકના જે મુખ્ય ભાગો છે એના પર વાત કરીએ. પહેલો ભાગ તો આ પાયાની વિભાવનાઓ, એસેડ, સ્કાયહુક્સ, ક્રેન્સ સ્પષ્ટ કરે છે. પછી તમે કહ્યું કે ઉત્ક્રાંતિ એક અલ્ગોરિધમ છે, એ જરા સમજાવશો?
હા, અલ્ગોરિધમ એટલે શું? એ નિયમોનો એક સમૂહ છે જે કોઈ ચોક્કસ કામ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવામાં આવે. કમ્પ્યુટર પ્રોગ્રામ એ અલ્ગોરિધમનું ઉદાહરણ છે. એને સમજણ નથી હોતી, એ ખાલી સૂચનાઓનું પાલન કરે છે.
બરાબર.
ડેનેટ કહે છે કે પ્રાકૃતિક પસંદગી પણ આવો જ એક અલ્ગોરિધમ છે. એના ત્રણ મુખ્ય સ્ટેપ છે. એક, વિવિધતા, વેરિએશન. સજીવોમાં હંમેશા નાના મોટા ફેરફાર થતા રહે છે, રેન્ડમલી. બે, પસંદગી, સિલેક્શન. પર્યાવરણ એવું છે કે અમુક ફેરફારો સજીવને ટકી રહેવા અને પ્રજનન કરવામાં બીજા કરતાં વધુ મદદ કરે, એટલે એવા સજીવો વધુ ટકે છે, વધુ બાળકો પેદા કરે છે. ત્રણ, વારસો, ઇનહેરિટન્સ. અને આ જે ફાયદાકારક લક્ષણો છે એ વારસામાં આગલી પેઢીમાં ઉતરે છે.
અને આ આખી પ્રક્રિયામાં ક્યાંય બુદ્ધિ, હેતુ કે આયોજનની જરૂર નથી?
ના, બિલકુલ નહીં. એ સંપૂર્ણપણે યાંત્રિક છે. પણ લાખો કરોડો વર્ષો સુધી આ ચક્ર ચાલ્યા કરે ને, તો એના પરિણામે અત્યંત જટિલ અને કાર્યક્ષમ રચનાઓ બને છે, જાણે કોઈએ ડિઝાઇન કરી હોય એવી.
એટલે જાણે પ્રકૃતિ અંધારામાં ગોળીબાર કરે છે, પણ જે ગોળી નિશાન પર લાગે છે એની કોપીઓ બનતી જાય છે. અદ્ભુત વિચાર છે. પુસ્તકનો બીજો ભાગ પછી જીવવિજ્ઞાન પર વધુ ધ્યાન આપે છે એમને.
હા, અહીં ડેનેટ ડિઝાઇન સ્પેસનો ખ્યાલ આપે છે. કલ્પના કરો કે એક અનંત મોટી લાઇબ્રેરી છે જેમાં સજીવોની બધી જ શક્ય ડિઝાઇનો, સારી, ખરાબ, વિચિત્ર, બધી જ હાજર છે.
અચ્છા, એક કાલ્પનિક લાઇબ્રેરી?
હા. ઉત્ક્રાંતિ શું કરે છે? એ આ વિશાળ ડિઝાઇન સ્પેસમાં સતત ભટકતી રહે છે, રેન્ડમ ફેરફારો દ્વારા નવી નવી ડિઝાઇનો ટ્રાય કરે છે, અને પ્રાકૃતિક પસંદગી નક્કી કરે છે કે કઈ ડિઝાઇન તે સમયના પર્યાવરણ માટે ચાલે છે. જે ચાલે છે એ ટકી રહે છે અને એના જેવી વધુ ડિઝાઇનો બને છે.
એટલે ઉત્ક્રાંતિ એક શોધક જેવી છે જે સતત નવા નવા રસ્તા અજમાવે છે.
હા, અહીં ડેનેટ એડેપ્ટેશનિઝમનો બચાવ કરે છે. એ શું છે?
એડેપ્ટેશનિઝમ એટલે મૂળભૂત રીતે એવો અભિગમ કે આપણે જ્યારે કોઈ સજીવનું લક્ષણ જોઈએ, દાખલા તરીકે જિરાફની લાંબી ડોક, માછલીના ફિન્સ, કાચબાનું કવચ, તો આપણો પહેલો સવાલ એ હોવો જોઈએ કે આ લક્ષણ કઈ રીતે એ સજીવને ટકી રહેવામાં મદદ કરતું હશે. એટલે કે એ કયું અનુકૂલન, એડેપ્ટેશન છે. એનો ફાયદો શું?
હા, ડેનેટ માને છે કે મોટાભાગના જૈવિક લક્ષણો આ રીતે જ વિકસ્યા છે, કારણ કે એ કોઈકને કોઈક રીતે ફાયદાકારક હતા. એટલે આ રીતે વિચારવું એ બાયોલોજીને સમજવાની ચાવી છે.
પણ અહીંયા પેલો મતભેદ આવે છે ને, સ્ટીફન જે ગોલ્ડ સાથેનો, શું બધા જ લક્ષણો કોઈક ફાયદા માટે જ વિકસે એવું જરૂરી છે?
બરાબર. ગોલ્ડ અને એમના સાથી રિચાર્ડ લેવેન્ટીને દલીલ કરી હતી કે ડેનેટ જેવા એડેપ્ટેશનિસ્ટ ક્યારેક વધુ પડતા આશાવાદી બની જાય છે. દરેક વસ્તુ પાછળ કોઈ અનુકૂલન શોધવા જાય છે. ગોલ્ડનું કહેવું હતું કે અમુક લક્ષણો કદાચ કોઈક બીજા લક્ષણની આડપેદાશ તરીકે જ વિકસ્યા હોય. એમણે એના માટે સ્પેન્ડ્રેલ શબ્દ વાપર્યો હતો, જે આર્કિટેક્ચરમાંથી લીધેલો છે. અથવા તો અમુક લક્ષણો માત્ર ઇતિહાસનો સંયોગ હોય, કોઈ ખાસ ફાયદા માટે ન હોય.
તો ડેનેટનો જવાબ શું હતો?
ડેનેટ સ્વીકારતા હતા કે બધા લક્ષણો અનુકૂલન નથી હોતા, પણ એમનો મુદ્દો એ હતો કે અનુકૂલન શોધવાનો પ્રયત્ન કરવો, એ પૂર્વધારણા હાઇપોથેસિસ તરીકે શરૂઆત કરવી, એ જ આપણને સાચા જવાબો સુધી પહોંચાડી શકે છે. એમને ડાર્વિનના મૂળ વિચારની શક્તિ પર એટલો બધો વિશ્વાસ હતો કે એને કોઈપણ રીતે મર્યાદિત કરવા માંગતા નહોતા.
સમજાઈ ગયું. અને પછી આવે છે મીમ્સ. આ શબ્દ તો આપણે ઇન્ટરનેટ પર રોજ જોઈએ છીએ, પણ અહીં એનો અર્થ જુદો છે.
હા, ઘણો જુદો. આ ખ્યાલ મૂળ તો રિચાર્ડ ડોકિન્સે એમના પુસ્તક ધ સેલ્ફિશ જીનમાં આપ્યો હતો. મીમ, મીમ એટલે સાંસ્કૃતિક માહિતીનો એકમ.
સાંસ્કૃતિક માહિતી એટલે?
એટલે કે કોઈ વિચાર, કોઈ ફેશન, કોઈ ગીતની ધૂન, વાર્તા કહેવાની રીત, કોઈ ટેકનોલોજી, કોઈ માન્યતા, કોઈ રિવાજ, કંઈ પણ જે એક મનથી બીજા મનમાં નકલ પામી શકે. જેમ જીન જૈવિક માહિતીનો એકમ છે જે વારસામાં ઉતરે છે, એમ મીમ સાંસ્કૃતિક માહિતીનો એકમ છે જે નકલ દ્વારા ફેલાય છે.
એટલે કે વિચારો પણ વાયરસની જેમ ફેલાય છે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં.
હા, અને એ ખાલી ફેલાતા નથી, એ બદલાય પણ છે, મ્યુટેટ થાય છે, અને ટકી રહેવા માટે એકબીજા સાથે સ્પર્ધા પણ કરે છે. અમુક વિચારો કે માન્યતાઓ વધુ ચેપી હોય છે, વધુ ઝડપથી ફેલાય છે, વધુ લાંબો સમય ટકે છે, બીજા ભૂલાઈ જાય છે.
દાખલા તરીકે કોઈ ધાર્મિક કથા કે કોઈ રાજકીય સ્લોગન કે પછી હાથ મિલાવવાનો રિવાજ, આ બધા મીમ્સ કહેવાય.
બરાબર. ડેનેટ આ મીમ્સના ખ્યાલનો ઉપયોગ એ બતાવવા માટે કરે છે કે ડાર્વિનનો ઉત્ક્રાંતિનો વિચાર ખાલી બાયોલોજી પૂરતો સીમિત નથી, એ સંસ્કૃતિ, ભાષા, ધર્મ, ટેકનોલોજી આ બધાના વિકાસને સમજવામાં પણ મદદ કરી શકે છે. આપણી સંસ્કૃતિ પણ એક રીતે મિમેટિક ઉત્ક્રાંતિ એટલે કે મિમેટિક એવોલ્યુશનનું પરિણામ છે.
હા, તો વાતને સાવ નવા જ લેવલ પર લઈ જાય છે. તો પુસ્તકનો જે છેલ્લો ભાગ છે એ આ બધી બાબતો મન, અર્થ, નૈતિકતા પર જ કેન્દ્રિત હશે.
હા, અને અહીં ડેનેટ સૌથી મોટા અને સૌથી મુશ્કેલ સવાલોના જવાબ ડાર્વિનિયન ફ્રેમવર્કમાં આપવાનો પ્રયાસ કરે છે. જેમ કે ચેતના, કોન્શિયસનેસ, આપણે જે હુંનો અનુભવ કરીએ છીએ એ શું છે?
શું કહે છે ડેનેટ?
એમનું કહેવું છે કે ચેતના કોઈ આત્મા જેવી અલગ રહસ્યમય વસ્તુ નથી, એ આપણા મગજની જ પેદાશ છે. આપણું મગજ એક અત્યંત જટિલ કોમ્પ્યુટર જેવું છે, જેમાં અબજો ન્યુરોન્સ સતત માહિતી પ્રોસેસ કરી રહ્યા છે. આ જટિલ ગણતરીઓમાંથી જ ચેતનાનો અનુભવ પેદા થાય છે.
એટલે મગજમાં કોઈ એક ડ્રાઈવર નથી જે બધું ચલાવે છે?
ના, ડેનેટ એ વિચારને કાર્ટેશિયન થિયેટર કહીને નકારી કાઢે છે કે મગજમાં કોઈ એક જગ્યા છે જ્યાં હું બેઠો બેઠો બધું જુએ છે. એ કહે છે કે આપણું મન ઘણા બધા નાના નાના અર્ધ સ્વતંત્ર એજન્ટ્સનું બનેલું છે જે સાથે મળીને કામ કરે છે.
વાહ, અને જીવનનો અર્થ, મીનિંગ ઓફ લાઈફ, એના વિશે શું?
ડેનેટ માટે અર્થ એ કોઈ એવી વસ્તુ નથી જે બ્રહ્માંડમાં પહેલેથી જ મોજૂદ હોય અને આપણે એને શોધી કાઢવાની હોય. અર્થ એ આપણા ઉત્ક્રાંતિ પામેલા મગજ દ્વારા બનાવવામાં આવેલી એક રચના છે.
એટલે અર્થ વાસ્તવિક નથી,
એ વ્યુત્પન્ન છે, મૂળભૂત નથી. ડેનેટ એને વપરાશકર્તા ભ્રમ જેવો ગણાવે છે. જેમ કમ્પ્યુટરના ડેસ્કટોપ પરના આઇકોન આપણને ફાઇલો સાથે કામ કરવામાં મદદ કરે છે પણ એ ફાઇલોનું વાસ્તવિક સ્વરૂપ નથી, તેમ અર્થ આપણને દુનિયામાં નેવિગેટ કરવામાં, નિર્ણયો લેવામાં મદદ કરે છે, પણ એ આખરે તો આપણા મગજની જ રચના છે.
અને છેલ્લો મોટો મુદ્દો નૈતિકતા,
મોરેલિટી.
શું સારું, શું ખરાબ, એ ક્યાંથી આવ્યું?
અહીં પણ ડેનેટ ડાર્વિનિયન ખુલાસો આપે છે. આપણી જે મૂળભૂત નૈતિક વૃત્તિઓ છે, જેમ કે સહાનુભૂતિ, સહકાર કરવાની વૃત્તિ, ન્યાયની ભાવના, કોઈને છેતરવા નહીં. આ બધું એટલા માટે વિકસ્યું કારણ કે તે આપણા પૂર્વજોને જૂથમાં સફળતાપૂર્વક જીવવામાં મદદ કરતું હતું.
એટલે કે જે જૂથોમાં લોકો એકબીજાને મદદ કરતા હતા એ વધુ ટક્યા?
હા, સહકાર અને નિષ્પક્ષતા એ જૂથ માટે ફાયદાકારક વ્યૂહરચનાઓ હતી. એટલે આ વૃત્તિઓ પ્રાકૃતિક પસંદગી દ્વારા મજબૂત બની. આનો અર્થ એ નથી કે નૈતિકતા ખોટી છે, પણ એનો ઉદ્ભવ કોઈ દૈવી આદેશમાં નથી, પણ આપણી જૈવિક અને સામાજિક ઉત્ક્રાંતિમાં છે.
અને આ સમજ આપણને શું કાન લાગે?
નેનેટ કહે છે કે આ સમજ આપણને આપણી નૈતિકતાને વધુ તર્કસંગત રીતે સુધારવામાં મદદ કરી શકે છે. આપણે જૂની પરંપરાઓ કે ધાર્મિક નિયમોને આંધળાપણે અનુસરવાને બદલે આપણા વર્તમાન જ્ઞાન અને મૂલ્યોના આધારે વધુ સારા નૈતિક સિદ્ધાંતો ઘડી શકીએ છીએ.
અદ્ભુત ચર્ચા. જો આખા પુસ્તકનો સાર કાઢવો હોય, મુખ્ય સંદેશાઓ તારવવા હોય, તો કયા મુદ્દાઓ પર ભાર મૂકી શકાય?
મને લાગે છે કે 4-5 મુખ્ય બાબતો છે. પહેલું, ઉત્ક્રાંતિ એ માત્ર બાયોલોજી નથી, પણ એક સાર્વત્રિક અલ્ગોરિધમ છે. એ સમજાવે છે કે જટિલતા કઈ રીતે ઉદ્ભવે છે, પછી તે જીવન હોય, મન હોય કે સંસ્કૃતિ હોય.
બીજું, પેલું સ્કાય હુક્સ વિરુદ્ધ ક્રેન્સ, એટલે કે ચમત્કારિક અધૂરા ખુલાસાઓથી સાવધાન રહો અને વાસ્તવિક પ્રાકૃતિક પગથિયે કામ કરતી પ્રક્રિયાઓ શોધો.
ત્રીજું, ડિઝાઇનર વગર પણ ઉત્કૃષ્ટ ડિઝાઇન શક્ય છે. આ બહુ મોટો વિચાર છે. અંધ યાંત્રિક પ્રક્રિયાઓ લાંબા ગાળે અકલ્પનીય રીતે જટિલ અને કાર્યક્ષમ રચનાઓ બનાવી શકે છે.
ચોથું, આપણે પ્રકૃતિથી અલગ નથી, પણ એનો જ એક ભાગ છીએ. આપણું મન, આપણી ભાષા, આપણી સંસ્કૃતિ, આપણી નૈતિકતા, બધું એ જ મૂળભૂત પ્રાકૃતિક નિયમો હેઠળ વિકસ્યું છે. કોઈ દૈવી અપવાદ નથી.
અને કદાચ પાંચમું, સમય અને તકની રચનાત્મક શક્તિ. થોડી રેન્ડમ વિવિધતા અને બિન રેન્ડમ પસંદગીનું મિશ્રણ પૂરતા સમય સાથે અસીમ સર્જનાત્મકતા પેદા કરી શકે છે.
આ બધા વિચારોનો આપણા રોજિંદા જીવન સાથે, ખાસ કરીને આપણા સમાજમાં, ભારતમાં, ગુજરાતમાં શું સંબંધ જોડી શકાય? દાખલા તરીકે પેલી સ્કાય હુક્સ અને ક્રેન્સની વાત.
ચોક્કસપણે, આપણે ઘણીવાર જોઈએ છીએ ને કે કોઈ સમસ્યા આવે તો લોકો તરત જ કોઈ સહેલો ચમત્કારિક ઉપાય શોધવા લાગે. કોઈ બાધા રાખી લેશે, કોઈ પૂજા કરાવશે. આ બધા સ્કાય હુક્સ છે. ડેનેટ આપણને યાદ અપાવે છે કે સાચો ઉકેલ સામાન્ય રીતે ધીરજ માંગી લે છે. નાના નાના પગલાં ભરવાથી ક્રેન્સ આવે છે.
અને મીમ્સનું શું?
મીમ્સનો વિચાર આપણને સમજવામાં મદદ કરે છે કે સમાજમાં અમુક વિચારો, માન્યતાઓ, અફવાઓ કેમ આટલી ઝડપથી ફેલાય છે. વોટ્સએપ પર કોઈ મેસેજ કેમ વાયરલ થઈ જાય છે. કારણ કે અમુક મીમ્સ વધુ સફળ હોય છે, લોકોના મગજમાં સહેલાઈથી ચોંટી જાય છે અને આગળ વધે છે, પછી ભલે તે સાચા હોય કે ખોટા. આ સમજ આપણને વધુ જાગૃત અને વિવેકી બનાવે છે.
અને પેલી વાત આપણે કરી કે આપણા કેટલાક પૂર્વગ્રહો, જેમ કે પોતાના જૂથ પ્રત્યેનો લગાવ અને બીજા જૂથ પ્રત્યે અવિશ્વાસ, જેને ટ્રાઇબલિઝમ કહીએ, એ કદાચ આપણા ઉત્ક્રાંતિના વારસાનો ભાગ હોય.
હા, સંભવ છે. અને એ સમજવું અગત્યનું છે. એનો અર્થ એ નથી કે આપણે પૂર્વગ્રહોને સાચા માની લેવા જોઈએ, બિલકુલ નહીં. પણ એનું મૂળ સમજવાથી આપણે એને ઓળખી શકીએ છીએ અને સભાનપણે એનાથી ઉપર ઉઠવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. વધુ સમાવેશી સમાજ બનાવવા માટે આ સમજ જરૂરી છે.
પુસ્તકમાં એવા ઘણા વાક્યો કે વિચારો છે જે મનમાં ઘર કરી જાય, એવા કેટલાક મુખ્ય વિચારો કયા ગણાવી શકાય?
પહેલો તો પહેલો જ, જેની આપણે શરૂઆતમાં વાત કરી, ડાર્વિનનો વિચાર સાર્વત્રિક એસિડ જેવો છે. એ કોઈ સીમાઓને માનતો નથી, દરેક વસ્તુ પર અસર કરે છે. આ એની પરિવર્તનકારી શક્તિ બતાવે છે.
બીજો, જે મને વ્યક્તિગત રીતે બહુ સ્પર્શી ગયો, તે છે સ્કાય હુક્સને બદલે ક્રેન્સ અપનાવવાનો આગ્રહ. એ આપણને બૌદ્ધિક રીતે વધુ પ્રામાણિક બનવા અને વાસ્તવિક દુનિયામાં કામ કરતી પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરે છે. ચમત્કારોની રાહ જોવાને બદલે સમજણ અને પ્રયત્ન પર ભાર મૂકે છે.
ત્રીજો, મીમ્સનો વિચાર, કે આપણી સંસ્કૃતિ, આપણા વિચારો, આપણી કળા, આપણો ધર્મ, આ બધું પણ એક પ્રકારની ઉત્ક્રાંતિની પ્રક્રિયામાંથી પસાર થાય છે. આ આપણને માનવ ઇતિહાસ અને સમાજને એક નવા જ દ્રષ્ટિકોણથી જોવાની તક આપે છે.
ચોથો, જે કદાચ સૌથી વધુ અસ્વસ્થ કરનારો પણ છે, અર્થ આપણે બ્રહ્માંડમાં શોધવાનો નથી,
પણ આપણે પોતે બનાવવાનો છે. આ શરૂઆતમાં થોડું નિરાશાજનક લાગે, પણ બીજી રીતે જુઓ તો એ આપણને આપણા જીવનને પોતાનો અર્થ આપવાની જબરદસ્ત સ્વતંત્રતા અને જવાબદારી પણ સોંપે છે.
અને પાંચમો, પેલો વિરોધાભાસ. આપણે બુદ્ધિહીન યાંત્રિક પ્રક્રિયાની પેદાશ છીએ, છતાં આપણે બુદ્ધિશાળી છીએ. આપણે વિચારી શકીએ છીએ, આપણે હેતુઓ ઘડી શકીએ છીએ. આ દર્શાવે છે કે કેવી રીતે અત્યંત સરળ શરૂઆતમાંથી અકલ્પનીય જટિલતા અને ક્ષમતાઓ ઉભરી શકે છે.
આ બધા બહુ ઊંડા વિચારો છે, પણ સામાન્ય જીવનમાં બધું કઈ રીતે કામ લાગે? શું આનો કોઈ પ્રેક્ટિકલ ઉપયોગ છે?
ચોક્કસ છે. સૌથી પહેલું તો સ્વસમજણ વધારવામાં. આપણે કેમ અમુક રીતે વર્તીએ છીએ, આપણા ગુસ્સા, ડર, આકર્ષણ પાછળ કયા ઉત્ક્રાંતિવાદી દબાણો હોઈ શકે, આ સમજવાથી આપણે આપણી વૃત્તિઓને વધુ સારી રીતે ઓળખી અને કદાચ કાબૂમાં રાખી શકીએ.
બીજું, વિવેચનાત્મક વિચારસરણી કેળવવામાં. જ્યારે પણ કોઈ દાવો, કોઈ ખુલાસો સામે આવે, ત્યારે પૂછવાનું, આ સ્કાયહુક છે કે ક્રેન? આનો આધાર શું છે? પુરાવા છે કે ખાલી માન્યતા? ખાસ કરીને આજકાલ માહિતીના ધોધમાં આ બહુ જ જરૂરી છે.
ત્રીજું, નૈતિકતા વિશે વિચારવામાં. જો નૈતિકતા કોઈ ઉપરથી આવેલો આદેશ નથી, પણ સાથે મળીને સારી રીતે જીવવા માટે વિકસેલી વ્યૂહરચના છે, તો આપણે એને સમય અને સંજોગો પ્રમાણે વધુ તાર્કિક અને માનવીય બનાવી શકીએ છીએ. પરંપરાને વળગી રહેવાને બદલે ચર્ચા અને તર્કથી વધુ સારા નૈતિક માળખા ઘડી શકીએ.
ચોથું, કદાચ સમસ્યાઓના ઉકેલ માટે પણ ઉપયોગી. ઉત્ક્રાંતિ કેવી રીતે કામ કરે છે? ટ્રાયલ એન્ડ એરરથી, ધીમે ધીમે, નાના ફેરફારો કરીને, જે કામ કરે એને રાખીને, જે નકામું હોય એને છોડીને. આ જ અભિગમ આપણે આપણા કામમાં, ધંધામાં કે સામાજિક સમસ્યાઓ ઉકેલવામાં પણ અપનાવી શકીએ.
અને છેલ્લે, પેલી અર્થ બનાવવાની વાત. જો બ્રહ્માંડ આપણને તૈયાર અર્થ નથી આપતું, તો એનો મતલબ એ નથી કે જીવન નિરર્થક છે. આપણે આપણા સંબંધોમાં, આપણા કામમાં, આપણી કળામાં, સમાજસેવામાં, જ્ઞાન મેળવવામાં, આ બધામાં આપણો પોતાનો અર્થ શોધી શકીએ છીએ, બનાવી શકીએ છીએ.
ખરેખર આ પુસ્તક અને આ ચર્ચા મગજને કસરત કરાવે એવી છે. મારા માટે સૌથી મોટો ટેકઅવે એ રહ્યો કે જટિલતા અને વ્યવસ્થા માટે હંમેશા કોઈ બુદ્ધિશાળી ડિઝાઇનરની જરૂર નથી હોતી. પેલી ક્રેન્સનો વિચાર કે નાની યાંત્રિક પ્રક્રિયાઓ પણ ભેગી મળીને અદ્ભુત પરિણામો લાવી શકે એ ખૂબ જ શક્તિશાળી છે.
અને મને પેલો મીમ્સનો વિચાર બહુ રસપ્રદ લાગ્યો. એ સમજાવે છે કે સંસ્કૃતિ સ્થિર નથી, પણ સતત બદલાતી રહે છે. અને બદલાવ પાછળ પણ ઉત્ક્રાંતિ જેવા જ નિયમો કામ કરતા હોઈ શકે છે. એ આપણી આસપાસની દુનિયાને, ખાસ કરીને વિચારોના ફેલાવાને, એક અલગ જ નજરથી જોવામાં મદદ કરે છે.
અને અંતે શ્રોતાઓ માટે એક સવાલ છોડીને જઈએ. જો ડેનેટની વાત સાચી હોય કે આપણું મન અને આપણી સંસ્કૃતિઓ આ અંધ યાંત્રિક ઉત્ક્રાંતિ પ્રક્રિયાઓ દ્વારા જ આકાર પામી છે, તો ભવિષ્ય માટે આનો શું અર્થ થાય? શું આપણે હવે જ્યારે આપણે આ પ્રક્રિયાને સમજી શકીએ છીએ, ત્યારે સભાનપણે નક્કી કરી શકીએ કે આપણે કેવા વિચારો, કેવી માન્યતાઓ, કેવા મીમ્સને પ્રોત્સાહન આપવું જોઈએ? અને જો હા, તો એ પસંદગીનો આધાર શું હોવો જોઈએ? વિચારવા જેવો મુદ્દો છે, નહીં?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.